આપણે બાઇબલ વાંચનમાં જઈએ, રોમનોને પત્ર 9મો અધ્યાય. હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું જૂઠું બોલતો નથી. મારું અંતકરણ પણ પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતકરણમાં અખંડ વેદના થાય, કેમ કે ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાવાલાને બદલે, હું પોતે જ સ્થાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં એવી જાણે મને ઈચ્છા થાય છે. તો ઈસરાયેલી છે, મેં દત્તક પુત્ર પણ, મહિમા, નિયમશાસ્ત્ર, દાન, ભજન ક્રિયા તથા વચનો તેઓના જ છે, ધર્મપિતૃઓ તેઓના છે, અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંનો છે. તે સર્વકાળ સર્વોપરી સ્તુત્ય દેવ છે. આમીન. પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જેઓ ઇસરાયેલના વંશજ છે તેઓ સર્વ ઇસ્રાયેલી નથી, તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે, એટલે જેઓ દેહના છોકરા છે તેઓ દેવના છોકરા છે એમ નહીં, પણ જેઓ વચનના છોકરા છે તેઓ જ વંશ ગણાય છે. કેમ કે વચન તો આવું છે કે આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે. માત્ર એટલું જ નહીં, પરંતુ રિપકાએ પણ એકથી, એટલે આપણા પૂર્વજ ઈસાકથી ગર્ભ ધર્યો, અને છોકરાઓના જન્મ્યા પહેલા જ્યારે તેઓએ હજી કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે દેવનો સંકલ્પ જે તેની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં પણ તેડું કરનારની ઈચ્છા પર આધાર રાખે. માટે તેને કહેવામાં આવ્યું કે વડો નાનાની ચાકરી કરશે. વળી એમ પણ લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો પણ એસાવનો ધિક્કાર કર્યો. તો આપણે શું અનુમાન કરીએ? શું દેવને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ. કેમ કે તે મૂસાને કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું તેના ઉપર હું કરુણા કરીશ. માટે એ તો ઈચ્છનારથી નહીં અને દોડનારથી નહીં પણ દયા કરનાર દેવથી થાય છે. વળી શાસ્ત્ર વચન ફારૂને કહે છે કે તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે. માટે ચાહે તેના પર તે દયા કરે છે અને ચાહે તેને તે હઠીલો કરે છે. તો તું મને પૂછશે કે તેમ છે તો દોષ કેમ કાઢે છે? કેમ કે તેના સંકલ્પને કોણ અટકાવે છે? પણ અરે માણસ, તું વળી કોણ છે કે દેવને સવાલ પૂછે? જે ઘડેલું છે તે શું પોતાના ઘડનારને પૂછશે કે તે મને એવું કેમ બનાવ્યું? શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? અને જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઈચ્છા રાખીને નાશને જો થયેલા કોપના પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું, અને જો મહિમાને સારું આગળ તૈયાર કરેલા દયાના પાત્રો પર, એટલે આપણા પર, જેઓને તેણે કેવળ યહૂદીઓમાંથી નહીં પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેની મરજી હતી, તો તેમાં શું ખોટું? વળી હોશિયામાં પણ તે એમ જ કહે છે કે જેમના બધા લોક નહોતા તેઓને હું મારા લોક, અને જે વાલી નહોતી ઠેકાણે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી, તે ઠેકાણે તેઓ જીવતા દેવના દીકરા કહેવાશે. વળી યશાયા ઈસરાયેલને કહે છે કે સમુદ્રની રેતીના જેટલી ઈસરાયેલની સંખ્યા હોય તો પણ તેનો શેષ જ તારણ પામશે, કેમ કે પ્રભુ પોતાનું વચન પૂર્ણ કરશે અને ટૂંકમાં પતાવીને તેને પૃથ્વી પર અમલમાં લાવશે. એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું કે જો સૈન્યોના પ્રભુએ આપણે સારું બીજ રહેવા દીધું ન હોત તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત. તો આપણે શું અનુમાન કરીએ? એ જ કે વિદેશીઓ ન્યાયપણાની પાછળ લાગુ રહેતા નહોતા તો પણ તેઓને ન્યાયપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયું. પણ જેથી ન્યાયપણું પ્રાપ્ત કરી શકાય એવા નિયમની પાછળ લાગુ રહ્યા છતાં ઇસરાયેલ તે નિયમને પહોંચી શક્યા નહીં. શા માટે નહીં? કેમ કે તેઓ વિશ્વાસથી નહીં પણ જાણે કે નિયમની કરણીઓથી તેને શોધતા હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી. લખેલું છે કે જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર ને ઠોકરરૂપ ખડક મૂકું છું. જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. 10મો અધ્યાય. ભાઈઓ, ઇસરાયલ તારણ પામે તેવી મારા અંતઃકરણની ઈચ્છા તથા દેવ પ્રત્યે મારી પ્રાર્થના છે, કેમ કે હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે દેવ ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. કેમ કે દેવના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયપણાને સ્થાપન કરીને તેઓ દેવના ન્યાયપણાધીન થયા નહીં. કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને સારું ન્યાયપણું પ્રાપ્ત કરવાને અર્થે નિયમની સંપૂર્ણતા છે. કેમ કે મૂસા લખે છે કે જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેના ન્યાયપણાના કામ કરે છે તે વડે જીવશે, પણ જે ન્યાયપણું વિશ્વાસથી છે તે કહે છે કે તું તારા અંતઃકરણમાં ન કહે કે આકાશમાં કોણ ચડશે, એટલે ખ્રિસ્તને નીચે લાવવાને, અથવા એ કે ઊંડાણમાં કોણ ઉતરશે, એટલે ખ્રિસ્તને મુયલામાંથી ઉપર લાવવાને. પણ તે શું કહે છે? તે એમ કહે છે કે એ વચન તારી પાસે, તારા મોંમાં તથા તારા અંતઃકરણમાં છે. એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તને મુયલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. કેમ કે ધર્મશાસ્ત્ર કહે છે કે એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વને માટે તેની સંપત્તિ છે. કેમ કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે, પણ જેના ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેને તેઓ કેમ વિનંતી કરશે? પણ જેને વિશે તેઓએ સાંભળ્યું નથી તેના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે કે વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલાં કેવા સુંદર છે, પણ સઘળાએ તે સુવાર્તા માની નહીં. કેમ કે યશાય કહે છે કે હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. પણ હું પૂછું છું કે શું તેઓએ સાંભળ્યું નથી? હા, ખરેખર આખી પૃથ્વી પર તેઓનો અવાજ તથા જગતના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે. વળી હું પૂછું છું કે શું ઇસરાયલ પુત્રો જાણતા ન હતા? પ્રથમ મૂસા કહે છે કે જેઓ પ્રજા નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ, અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ. વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે કે જેઓ મને શોધતા તેઓને હું મળ્યો નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો. પણ ઇસરાયલ વિશે તો તે કહે છે કે આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો ભણી મેં મારા હાથ લાંબા કર્યા.
રોમનને પત્ર તેનો 11મો અધ્યાય. તેથી હું પૂછું છું, શું દેવે પોતાના લોકને તજી દીધા છે? ના, એવું ન થાવ, કેમ કે હું પણ ઇસરાયેલી ઇબ્રાહીમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી. વળી એલિયા સંબંધી ધર્મશાસ્ત્ર શું કહે છે એ તમે જાણતા નથી? તે ઇસરાયેલની વિરુદ્ધ દેવને એવી વિનંતી કરે છે કે હે પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા માંગે છે. દેવવાણી તેને શું કહે છે? મેં મારે સારું 7000 પુરુષોને રાખી મૂક્યા છે, તેઓ બાળની આગળ ઘૂંટડે પડ્યા નથી. એમ જ હાલના સમયમાં પણ તેણે કૃપા કરીને પસંદ કરેલા કેટલાકને રહેવા દીધા છે, પણ જો એ કૃપાથી થયું તો તે કરણ્યોથી થયું નથી, નહીં તો કૃપા તે કૃપા કહેવાય જ નહીં. તો આપણે શું સમજવું? ઇસરાયેલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નથી, પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું છે અને બાકીના હૃદયોને કઠણ કરવામાં આવ્યા છે. લખેલું છે કે દેવે તેઓને આજ દિન સુધી મૂઢમતી આત્મા, ન દેખે એવી આંખો તથા ન સાંભળે એવા કાન આપ્યા છે. દાઉદ પણ કહે છે કે તેઓની મેજ તેઓને વાસ્તે ઝાડ, પાશ, ઠોકર તથા પ્રતિ ફળરૂપ થાવ. તેઓ દેખે નહીં એવી તેઓની આંખો અંધકારમય થાવ અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ. ત્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી? ના, એવું ન થાવ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં એટલે ઈસરાયેલીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળ્યું છે. હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ થશે. હું તો તમો વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું, જેથી હર કોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાયને બચાવું. કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું દેવ સાથે સમાધાન થયું, તો તેઓનો અંગીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? વળી જો પ્રથમ ફળ પવિત્ર છે તો આખો લોંદો પણ પવિત્ર છે, અને જો જળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે. પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતુનની રસ ભરેલી જળનો સહભાગી થયો, તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે તો જડને તારો આધાર નથી, પણ તને જડનો છે. વળી તું કહેશે કે હું કલમ રૂપે મેળવાઉં માટે ડાળીઓને તોડી નાખવામાં આવી. વારું, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ. કેમ કે જો દેવે અસલ ડાળીઓને બચાવી નહીં, તો તે તને પણ બચાવશે નહીં. તેથી દેવની મહેરબાની તથા તેની સખ્તાઈ પણ જો, જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખ્તાઈ, પણ જો તું તેની મહેરબાનીમાં ટકી રહે તો તારા ઉપર દેવની મહેરબાની, નહીં તો તને પણ કાપી નાખવામાં આવશે. પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહીં, તો તેઓ કલમ રૂપે મેળવાશે, કેમ કે દેવ તેઓને કલમ રૂપે પાછા મેળવી શકે છે. કેમ કે જે જૈતુનનું જળ કુદરતથી જંગલી હતું, તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો અને સારા જૈતુનના જળમાં કુદરતથી વિરુદ્ધ તને કલમ રૂપે મેળવવામાં આવ્યો, તો તે કરતા એ અસલ ડાળીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમ રૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઇસરાયેલમાં કેટલીક ભાગે કઠિનતા થઈ છે, એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. અને પછી તો તમામ ઇસરાયેલ તારણ પામશે. લખેલું છે કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે, હું તેઓના પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે. સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ દેવના શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો તેઓ પૂર્વજોની ખાતર તેઓ તેને વાલા થયા છે. કેમ કે દેવના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. કેમ કે જેમ તમે પહેલા દેવ પ્રત્યે અનાજ્ઞાકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા, એમ જ તમારા પર દર્શાવેલી દયાને લીધે તેઓને પણ હમણાં દયાદાન મળે એ માટે તેઓ પણ હમણાં અણકહ્યાગ્રા થયા છે. કેમ કે દેવ બધા ઉપર દયા કરે એ માટે તેણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે. આહા, દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેના ઠરાવો કેવા ગૂઢ ને તેના માર્ગો કેવા અગમ્ય છે! કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલાં કંઈ આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવે. કેમ કે તેનામાંથી તથા તેના વડે તથા તેને અર્થે સર્વસ્વ છે, તેને સર્વકાળ મહિમા હો. આમેન.
રોમિયોને પત્ર તેનો 12મો અધ્યાય. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને માર્ગ યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાં દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસમાં વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના અવયવો છીએ. આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે. તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેને પ્રબોધ કરવો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું. જે અધિકારી છે તેણે અંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેણે ઉમંગથી રાખવી. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગીરો. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો. આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો. સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરણોવાળાગત કરવામાં તત્પર રહો. તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો. અરસપરસ એક ગિલ્લા થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. બુંદાઈને બદલે બુંદું ન કરો. સગરા માણસીના નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. જો બની શકે તો ગમે તેમ કરીને સગરા માણસોની સાથે હળી મળીને ચાલો. ઓ વાલાઓ, તમે સામુ વેર ન વાળો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળું એ મારું કામ છે, હું બદલો લઈશ. પણ જો તારો વેરી ભૂક્યો હોય તો તેને ખવાય, જો તરસ્યો હોય તો તેને પાણી પા. કેમ કે એમ કરવાથી તું તેના માથા ઉપર ધક ધકતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
Mm-hmm.